没下来，算了，这样就好。这个，贝拉多，鲁德尼娜，加尔布卡奇。શુદ્ધ નહી શબ્દ એક છે, શબ્દ તો એનો એનો વિષય ફરી જાય છે. એવી બે ચાર પ્રકારનું આવે છે. એક તો જાણે શુદ્ધનીનો વિષય જે ત્રિકાળી શુદ્ધાત્મા ઉપાધિ છે, જેના લક્ષ્યે સમ્યક દર્શનના પ્રગટ થાય, એ શુદ્ધ નહીનો વિષય હોવા છતાં એને પણ શુદ્ધ નહીં કહેવાય. એક અને એને વિષય કરનાર જે જ્ઞાન છે એને પણ શુદ્ધ નહીં કહેવાય, અને એનાથી અભેદ થાય એને પણ શુદ્ધ નહીં કહેવાય. એક બાજુ આ પ્રકાર રહ્યો. આ જે છે ને એ ધ્યેય પ્રધાન શુદ્ધ નહીં છે, અને બીજી શુદ્ધ નહીં બે પ્રકારે જુદી છે. એક શુદ્ધને એવી છે કે નીચેને કહો કે શુદ્ધને કહો એક જ એવી છે કે આત્મા પોતે એકલો એકલો રાગાદી રૂપે પરમે છે, એમાં પરનું કાંઈ પણ કામ નથી. રાગ રૂપે પરમે, વિચારતું રૂપે પરમે, એ પણ શુદ્ધ દ્રવ્યનું નિરૂપણ છે. એ પણ શુદ્ધ નહીં કહે છે. સ્વદ્રવ્ય આશ્રિત, એક દ્રવ્ય આશ્રિત પરિણામ છે માટે એને શુદ્ધ નહીં કહેવાય, નીચે નહીં કહેવાય. એવું પણ એક પ્રકાર છે. બીજો પ્રકાર, ભેદ જ્ઞાન થયું, અનુભવ થયો, તો એને પણ શુદ્ધ નહીં કહેવાય. શુદ્ધનો વિષય નિરૂપણ, એમાં રાગ નીકળી ગયો, એ અધ્યાત્મ પદ્ધતિ, ઓલી આગમ પદ્ધતિ. બીજું, એક અનાદિ અનંત જ્ઞેય છે, એ પણ શુદ્ધનો વિષય છે. એ જ્ઞેયની અંદર જે આ જે છેલ્લી વાત છે, જ્ઞેય છે, એ એવું જ્ઞેય છે અનાદિ અનંત, કે કોઈ કાળે એમાં સ્વસમય કે પરસમય રૂપે પ્રમેય ન લેવું. જ્ઞાન ને દર્શનથી અનન્ય છે આત્મા, અનાદિ અનંત, એવું એક શુદ્ધનું નિરૂપણ છે. એમ અનેક પ્રકારે શુદ્ધનીના પ્રકારો આવે, જ્યાં જે યોગ હોય સુધી લેવું. હવે 188 ગાથા પેલા જુઓ તમે, 188 ગાથા, પછી 192 ગાથા લેવી છે. આ તો નિશ્ચયનીનો વિષય શુદ્ધ દ્રવ્ય છે, એ ક્યાં ક્યાં આવે છે એનું એક નમૂનો. ટીકા, જેમ જગતમાં વસ્ત્ર છે તે સપ્રદેશ હોતા લોધર વગેરે વડે કસાય થવાથી મજીઠર વગેરેના રંગ વડે શિષ્ટ થવું થકું એકલું જ રંગીત જોવામાં આવે છે. તેમ આત્મા પણ સપ્રદેશ હોતા, એના સંખ્યા પ્રદેશી છે અને એમાં યોગ નામની શક્તિ છે, તેથી પરિપૂર્ણ પણ થાય તો હોતા કાળે, એના કાળે મોહરાગ્વેષ વડે કસાઈ થવાથી કર્મરજ વડે શ્લિષ્ટ થયો તકો એકલો જ બંધ છે એમ દેખવું. બંધાય છે એકલો ને મુકાય છે એકલો એમ. કારણ કે નિશ્ચયની નો વિષય શુદ્ધ દ્રવ્ય છે, એટલે એક દ્રવ્ય આશ્રિત જે પરિણામ થાય એને પણ નિશ્ચયની નો વિષય કહેવામાં આવે છે. એમાં રાગ રૂપે પરમે તો શુદ્ધ દ્રવ્યનું નિરૂપણ, વિતરાગ રૂપે પરમે તો શુદ્ધ દ્રવ્યનું નિરૂપણ, ત્રિકાળી દ્રવ્યનું અવલંબન લે તો શુદ્ધ દ્રવ્યનું નિરૂપણ. એમ શુદ્ધ દ્રવ્યના પ્રકારો અનેક પ્રકારના આવે છે. અહીંયા છે અત્યારે આપણે સ્વાધ્યાય કરવો છે, એ સ્વજ્ઞેયની વાત ચાલે છે. જેમ ધ્યેય અનાદિ અનંત છે, એમ એક જ્ઞેય અનાદિ અનંત છે. નવું જ્ઞેય થાય છે એ જુદું, ને જૂનું જ્ઞેય છે એ જુદું. અનાદિ અનંત જ્ઞેય છે એક આત્મા, જ્ઞાન દર્શનમય છે, અનાદિ અનંત. કોઈ કાળે રાગરૂપે થાય નહીં અને જ્ઞાનમય પણ છોડે નહીં. રાગ રૂપે થાય નહીં અને જ્ઞાનમય પણ છોડે નહીં એવું એક જ્ઞેય નામનો આત્મા પદાર્થ છે. આપણે જે ધ્યેયપૂર્વક જ્ઞેયની વાત અવારનવાર કરીએ છીએ એ તો ધ્યેયનું અવલંબન લેતા આત્માનું લક્ષ કરતા પરનું લક્ષ છૂટતા ભાવિન્દ્રિય રોકાઈ જાય અને રાગાદી રોકાઈ જાય અને નિશ્ચય મોક્ષ માર્ગ રૂપે પરમે છે. તો એવો પરિણામી દ્રવ્ય જેને સોલ નંબરની ગાથામાં કહ્યું છે ને અધ્યાત્મ પ્રમાણનો વિષય, એમાં રાગ ના હાલેવાય. તો એવો આત્મા જ્ઞેય થાય છે અનુભવના કાળે, રાગથી રહિત. રાગથી રહિત, રાગથી સહિત નથી, કેમ કે સ્વદ્રવ્યને આશરે જેટલા પરિણામ થાય એટલા જ પરિણામ અભેદ થાય છે. અને એ અભેદ નહીંનો વિષય છે, એને અભેદ પ્રધાન દ્રવ્યાર્થિક નહીં પણ કહેવાય, અભેદ નહીંનો વિષય છે. એ ક્ષણે ક્ષણે એ અભેદ થતું જાય છે, જેમ જેમ શુદ્ધિની વૃદ્ધિ વધે નિર્જરા એમ એમ એ દ્રવ્ય વિશેષ 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 શુદ્ધરૂપે પરિણમતું પૂરું પૂર્ણ થઈ જાય છે. એ ધ્યેયપૂર્વકને અધ્યાત્મમાં એ અનુભવ પ્રધાન કથન છે, આ જ્ઞેય પ્રધાન કથન છે, આ જાણવા માટે છે, એ ધ્યાન રાખવું. એટલે આ 192માં અનાદિ અનંત આત્મા પર્યાય સહિત જ છે. કઈ પર્યાય સહિત? કે જ્ઞાન દર્શન ઉપયોગમય આત્મા છે, જે લક્ષણ છે ને એ અનાદિ અનંત એવો ને એવો છે. પછી પરનો સંગ કરે તો પર સમય ને સ્વનો સંગ કરે તો સ્વસમય. પણ સમય નામનો પદાર્થ અનાદિ અનંત જાણે ને જાણવા રૂપે પરમે છે, બસ એનો સ્વભાવ છે મૂળ. એ અહીંયા જ્ઞેય પ્રધાન કથનમાં એવો આત્મા લેવો છે. અહીંયા ધ્રુવ કહેશે, અહીંયા પરિણામી આત્માને ધ્રુવ કહેવો છે. રાગ રૂપે પરમે એ નહીં પણ જ્ઞાન રૂપે પરમે છે, પોતે પોતાની સાથે અનન્ય થઈને પરમે છે. એ બાળકોપાળ સૌને ભગવાન આત્મા જ્ઞાનમાં જણાઈ ગયો છે ને એ જ્ઞેય છે. એને વિશ્વાસ નથી, બાકી છે તો એ સ્વજ્ઞેય અનાદિ અનંત. ધ્યેય પણ અનાદિ અનંત અને જ્ઞેય પણ અનાદિ અનંત, એવું આ અહીંયા એક જ્ઞેયનું સ્વરૂપ બતાવે છે. બધા વિશેષણો ત્રિકાળી દ્રવ્યને જાણે હોય ને એવું પણ આવશે, પણ એ ત્રિકાળી દ્રવ્યનું નથી, પરિણામી દ્રવ્યના છે. અપરિણામી દ્રવ્યના વિશેષણ પણ એવા અને પરિણામીના વિશેષણો એવા જ કહેશે. જો એ રીત દર્શન જ્ઞાન છે, ઇન્દ્રિય અતીત મહાર્થ છે, માનું હું આલંબન રહિત જીવ શુદ્ધ નિરક્ષર ધ્રુવ છે. ઉપર મથાળું હવે ધ્રુવપણાને લીધે શુદ્ધ આત્મા જ ઉપલબ્ધ કરવાયો છે. ધ્રુવપણાને લીધે એટલે ઉત્પાદય ધ્રુવોત્તમ સબ, એવો જ ધ્રુવ પર્યાય રહિત નો ધ્રુવ નહીં, પર્યાય સહિત નો. પણ કઈ પર્યાય લેવી? આમાં જ્ઞાન દર્શન ઉપયોગ લેવો. પોતે જ કહેશે જ્ઞાનાત્મક ને દર્શન ભૂત, પોતે જ કહેશે. રાગ ને કાઢી નાખ બ્રાહ્મણ, છેદ ની ને, કારણ કે ધ્રુવ છે ને, ધ્રુવ એટલે અનાદિ નો ધ્રુવ ફરે નહીં, એમ એ પર્યાય સહિત જ હોય. એ ઉપલબ્ધ કરવાયો છે એટલે આવું જ્ઞાન જાણવાયું છે એમ. બધો કચરો નીકળી જાય, રાગનો બધો કચરો નીકળી જાય. ઉપયોગમય છે હું તો, સદા ઉપયોગ લક્ષણ કહ્યું ને, ઉપયોગથી અનન્ય છે, સમયસારમાં ઘણી જગ્યાએ આવે છે. અનિવાર્ય હું આત્માને એ રીતે જ્ઞાનાત્મક જ્ઞાનમય જ્ઞાન વાળો નહીં, જ્ઞાનાત્મક ઉપયોગાત્મક ઉપયોગથી અનન્ય અને દર્શનભૂત અતિન્દ્રિય મહાપદાર્થ, ઇન્દ્રિય જ્ઞાનને કાઢી નાખ્યું, ધ્રુવ અચળ નિરાલંબ અને શુદ્ધ માનું છું. જ્ઞાન દર્શનભૂત અતિન્દ્રિય મહાપદાર્થ, ધ્રુવ અચળ નિરાલંબ અને શુદ્ધ માનું છું. એની વ્યાખ્યા એક એકની કરે છે. ટીકા, શુદ્ધ આત્મા એટલે પરિણામી આત્મા, એ ધ્યાન રાખો. શુદ્ધ આત્મા સત અને અહેતુક હોવાને લીધે, થવાને લીધે નહીં, ત્રણેય કાળ આત્માનું આવું સ્વરૂપ છે. એને રાગનો સંપર્ક થાય ને રાગનો સંપર્ક છૂટે એવો આત્મા નથી. પેલા રાગ રૂપે પ્રણમે, પછી રાગ નો અભાવ થઈ ને મુક્ત ભાગ રૂપે પ્રણમે, એવું સ્વરૂપ નથી. આ નિશ્ચયની સુધરીનો વિષય છે. ધ્રુવ કેવું છે ને, મત તો અધૂરું થઈ જાય, પરસમય રૂપે પ્રણમે, પછી સસમય રૂપે પ્રણમે, તો ધ્રુવ ક્યાં રહ્યું? એક રૂપતા નહીં રહી, આ એક રૂપતા અનાદિ અનંત. હા, એમ છે. શુદ્ધ આત્મા સત અને અહેતુક હોવાને લીધે, નીચે સત ને અહેતુક નો અર્થ કરે છે. સત એટલે હયાત, હયાતી વાળો, અસ્તિત્વ વાળો, અનાદિ અનંત, આવું એનું સ્વરૂપ છે. ઉત્પાદ વે ધ્રુવ ઉત્તમ સત, એવા ઉત્પાદ વેમાં માત્ર દર્શન જ્ઞાન લીધું, બાદ બે કઈ એવું સત છે. હયાતી વાળો પદાર્થ જ્ઞાન પણે પરિણમે છે, બસ જાણવા રૂપે જ પરિણમે છે. અનાદિ નો આત્મા જાણવા રૂપે પરિણમો છે, એમ વિખ્યાત રૂપે પરિણમતો નથી, એમ કે છે. અહેતુ જેનું કોઈ કારણ નથી, એવો અકારણ હોવાને લીધે અનાદિ અનંત અને સ્વતઃ સિદ્ધ છે. આ આત્મા ઉપયોગમય અનાદિ અનંત છે, એ અનુપયોગમય કોઈ દી થાય નહીં, રાગમય કોઈ દી ન થાય. હા, બંધમય ન થાય ને મોક્ષમય ન થાય. ઉપયોગમય છે, આ સામાન્ય ઉપયોગ છે, જે લક્ષણ છે એ આ જ્ઞેયનું લક્ષણ. અનાદિ અનંત અને સ્વતઃ સિદ્ધ, પોતાથી સિદ્ધ છે. તેથી આત્માને શુદ્ધ આત્મા જ ધ્રુવ છે. પેલો શુદ્ધ આત્મા કયો શબ્દ, અને પછી પણ શુદ્ધ આત્મા જ ધ્રુવ છે. એ ધ્રુવ એટલે એવો ને એવો, એવો ને એવો, કાંઈ એમાં કિંચિત માત્ર ફેરફાર ન થાય, કિંચિત માત્ર રંજ માત્ર ફેરફાર ન થાય. એટલે આત્મા મતિ શુદ્ધિ મનપ્રિય ને કેવળના મય નથી, આત્મા ઉપયોગમય છે. કુમતિ કુશુદ્ધ રૂપે તો છે નહીં, પણ કેવળ જ્ઞાન રૂપે આત્મા નથી, જ્ઞાન રૂપે છે, જ્ઞાનમય છે, કેવળ જ્ઞાનમય નથી. કેમ કે ક્ષાયિક છે, એ તો નવું થાય છે, આ તો હોવાને લીધે અનાદિ અને ધ્રુવ છે. સામાન્ય ઉપયોગની વાત છે. એટલે મધ્યસ્થ થઈને જ્યાં જ્યાં જે જે યોગ છે ત્યાં સમજવું, તે સમજવું જોઈએ. શુદ્ધ આત્મા જ ધ્રુવ છે લ્યો, એટલે પર્યાયમાં ફેરફાર ન થાય. આ છે ને પર્યાયમાં નવ તત્વની ઉપરક્તિ થાય છે ને, એનાથી રહિત આત્મા છે. ઉપયોગ હોય છે, ઉપયોગ ને ઉપરક્તિ હોતી જ નથી. ઉપયોગ ને રાગ નો સંબંધ થાય ને છૂટે એવો ઉપયોગ નથી. આવો ધ્રુવ પરમાત્મા છે. તેને બીજું કઈ પણ ધ્રુવ નથી, જો એક શુદ્ધાત્મા ધ્રુવ છે. અપરિણામી અનાદિ અનંત છે, અપરિણામી અનાદિ અનંત, અને પરિણામી પણ અનાદિ અનંત છે. એમ કહ્યું ને અનાદિ અનંત જ્ઞાનાત્મક છે, અનાદિ અનંત જ્ઞાનમય છે, સદા ઉપયોગ લક્ષણ છે. સદા સર્વજ્ઞના જ્ઞાન વિશે સદા ઉપયોગમય આત્મા કહેલો છે. આત્મા પોતાના ત્રિકાળી જ્ઞાન દર્શન ગુણમય એવા શુદ્ધાત્માનું ઉલ્લંઘન કરે છે ત્યારે શુદ્ધ ઉપયોગ સ્વસમય થઈ જાય છે, અને પરનું ઉલ્લંઘન કરે તો પરસમય થાય છે. ઘણી વાત છે. આત્મા શુદ્ધ એટલા માટે છે, હવે આગળ આત્મા શુદ્ધ એટલા માટે છે કે તેને પરદ્રવ્યથી વિભાગ લ્યો, પરદ્રવ્યથી ભિન્ન છે, સ્વધર્મથી અને સ્વધર્મથી અવિભાગ હોવાને લીધે એક પણ છે. સ્વધર્મ એટલે જ્ઞાન ને દર્શન ઉપયોગ જે છે એ આત્માના પોતાના સ્વધર્મ છે, અને પરદ્રવ્યથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન. એમ અહીં ત્રિકાળી ગુણથી અભિન્ન નહીં, પણ પર્યાય થી અભિન્ન છે, અનાદિ અનંત. એટલે તો કહ્યું ને બાળકો પણ સૌને ભગવાન આત્મા જાણવામાં આવે છે, એમને કહ્યું કે સંવર થાય ત્યારે જણાશે.
અનાદિ અનંત જ્ઞેય છે ને,
અનાદિ અનંત સંવર તો સાદી શાંત છે, આ તો અનાદિ અનંત છે. સંવર તો નવો પ્રગટ થાય છે, નવો પ્રગટ થાય છે એ ખરું જ્ઞેય નથી. ખરું જ્ઞેય ની આ વાત છે, ખરું જ્ઞેય કૃત્રિમ જ્ઞેય છે, અકૃત્રિમ જ્ઞેય છે. અનાદિ અનંત બરાબર છે, એટલે જે કૃત્રિમ જ્ઞેય થાય છે ને એને પરદેવમાં નાખી દીધું. આ તો અકૃત્રિમ જ્ઞાન છે, અને કોઈનો સંબંધ જ થતો નથી. સંબંધ વિનાની વસ્તુ છે આ. સંબંધ થાય ને સંબંધ છૂટે તો વ્યવહાર થઈ ગયો, નિશ્ચય ક્યાં રહ્યો? આ તો નિશ્ચયનું નિરૂપણ છે, સ્વધર્મથી અવિભાગ આવશે એનો ખુલાસો. એ સ્વધર્મ શું છે એના ખુલાસા આવશે. તે એક પણ આત્માના જ્ઞાનાત્મકપણાને લીધે આ એકપણાની વ્યાખ્યા કરી. એક શા માટે છે કે જ્ઞાનમય છે, દર્શનમય ને લીધે, અતિન્દ્રિય મહાપદાર્થપણા ને લીધે, અચળપણા ને લીધે, અચળ ની વ્યાખ્યા આવશે, અને નિરાલંબનપણા ને લીધે. એમ પાંચ પ્રકાર પાડીને શુદ્ધ આત્મા અનાદિ અનંત શુદ્ધ આત્મા રહેલો છે. આવો હવે પાંચ છે ને પ્રકાર, એમાંથી એકડો ને બગડો પેલો ખ્યાલ આપે છે. એકડામાં જ્ઞાનાત્મક, બગડામાં દર્શનાત્મક, એમ લીધું છે ને. એટલે એકડો ને બગડો ભેગો કહીને જે જ્ઞાનને જ પોતામાં ધારણ કરી રાખે છે એ આત્મા છે, એ જ્ઞાનને જ ધારી રાખે છે. એને આધાર આધે સંબંધ જ્ઞાનની હારે છે, જ્ઞાનને જ ધારી રાખે છે, જ્ઞાનને છોડતો નથી. જ્ઞાનને છોડે તો આત્મા રહેતો નથી. એટલે જ્ઞાનમય છે ને, જ્ઞાનમય છે, જ્ઞાનમય દ્રવ્ય આખું જ્ઞાનમય છે. સમયે સમયે જ્ઞાન રૂપે પણ મેં છે, સમયે સમયે દર્શન ઉપયોગ રૂપે પણ મેં છે. એ એક સમય રાગ રૂપે પરણતો નથી, બંધ રૂપે પરણતો નથી, અને મોક્ષ રૂપે પરણતો નથી, આશ્રમ રૂપે પરણતો નથી, અને સંવ રૂપે પરણતો નથી. પછી આપણે એની વિષય બાકી છે, પણ એની છાંય આવે છે, છાંયા એની આવે છે. જૈન દર્શન અપૂર્વ છે, આવી સૂક્ષ્મ વાત થઈ. અનાદિનું કેવું ને ધ્રુવ છે, જ્ઞાનાત્મક ને દર્શનાત્મક, એનો ખુલાસો. જે જ્ઞાનને જ પોતામાં ધારણ કરી રાખે છે, અને જે પોતે દર્શનભૂત છે એવા આત્માને અતન્મય પરદ્રવ્યથી વિભાગ છે. નીચે અતન્મય છે, જ્ઞાન દર્શનમય નહીં એવું જે પરદ્રવ્ય છે, જેમાં જ્ઞાન દર્શન ઉપયોગ નથી એવો જે પરદ્રવ્ય, એનાથી વિભાગ નામ જુદાય છે. અનાદિ અનંત હો જુદાય છે, જેમાં જ્ઞાન દર્શન ઉપયોગ નથી એનાથી આત્મા જુદો છે. રાગ દ્વેષ માં ક્યાં જ્ઞાન દર્શન છે? એનાથી જુદો છે, એનાથી જુદો અનાદિ અનંત છે એવું જ્ઞેય છે. પરદ્રવ્યથી ભાગ છે. અને સાંભળજો, હવે દર્શન જ્ઞાન ઉપયોગની વાત છે ને, આ ઉપયોગનો વિષય બતાવે છે. અને સ્વધર્મથી અવિભાગ છે, તેથી તેને એક પણ છે. સ્વધર્મ એટલે જગતના બધા પદાર્થો એમાં પ્રતિભાસે છે એવું જે જ્ઞાન, એ આત્માનો ધર્મ છે, જ્ઞાનનો ધર્મ છે, એનાથી અવિભાગ છે. જો જ્ઞાન દર્શનમય છે તો જ્ઞાન દર્શનમાં પડતા પ્રતિભાસથી પણ અનન્ય છે,
બરાબર?
એ લેશે તન નિમિત્તક કહીને લેશે. હમણાં જ્ઞેયની હારે પછી જ્ઞેયથી ભિન્ન છે અને તન નિમિત્ત જ્ઞાનથી આત્મા અભિન્ન છે. એમાં પણ બહુ સરસ આવશે. એવું જાણે એને ઇન્દ્રિય જ્ઞાન રોકાઈ જાય છે અને પર જણવાની ઈચ્છા મરી જાય છે. કેમ કે જણાઈ રહ્યું છે, લોકાલોકમાં જણાઈ રહ્યું છે. જો એ પરને જે જાણવા જાય છે એનો અર્થ એમ થાય છે કે લોકાલોક એક સમયમાં એને જણાય છે એનો વિશ્વાસ નથી, શ્રદ્ધાથી પ્રગટ થઈ ગયો એટલે પરને જાણવા જાય છે. એ તો તૃપ્ત તૃપ્ત છે, કઈ જાણવું બાકી રહેતું નથી. કેવળ જ્ઞાન થાય ત્યારે બધું જણાય કે નહીં આવશે, આવશે તો આવશે. સ્વધર્મથી એવી ભાગ છે, તેથી તેને એક પણ છે. વળી જે પ્રતિનિશ્ચિત સ્પર્શ ગંધ વર્ણરૂપ ગુણો અને શબ્દરૂપ પર્યાયોને ગ્રહણ કરનારી અનેક ઇન્દ્રિયોને અતિક્રમીને આ ઇન્દ્રિય જ્ઞાન એમાં નથી કે જે સ્પર્શ સ્કંધને વર્ણને વિષય કરીને પ્રવર્તે છે એ ઇન્દ્રિય જ્ઞાનથી રહિત આત્મા છે. સર્વ સ્પર્શ સ્કંધ વર્ણ ગુણો અને શબ્દરૂપ પર્યાયને ગ્રહણ કરનારો એક સત મહાપદાર્થ છે. આ ઇન્દ્રિયોથી અતિક્રમે છે અને સર્વ સ્પર્શ સ્કંધ વર્ણ ગુણો અને શબ્દરૂપ પર્યાયને ગ્રહણ કરનારો અને જાણનારો એક સત મહાપદાર્થ છે એવા આત્માને ઇન્દ્રિયાત્મક પરદ્રવ્યથી વિભાગ છે. ઇન્દ્રિયોથી ભિન્ન છે આત્મા, વિભાગથી ઇન્દ્રિયો નથી આત્મામાં, ભાવ ઇન્દ્રિય દ્રવ્ય ઇન્દ્રિય એ કાંઈ એમાં નથી. અને સ્પર્શાદિના ગ્રહણ સ્વરૂપ, લ્યો ગ્રહણ લેખું ચઠે જ્ઞાન સ્વરૂપ, સ્પર્શ આદિના ગ્રહણ સ્વરૂપ સ્વધર્મથી અવિભાગ છે. એ જ્ઞાનની પર્યાયમાં જગત આખું જણાય છે એવી જે જ્ઞાનની પર્યાય, એનાથી આત્મા અવિભાગ નામ વિભાગ નથી, જુદો નથી. જ્ઞાન જુદો ને દ્રવ્ય જુદો એમ નથી, આખું એક જ્ઞેય છે. પર્યાય પરણત, એ પર્યાય કેવી કે આખું લોકાલોક સ્પર્શ આદિ બધું એમાં જણાઈ જાય એવી જ્ઞાનની પર્યાય પરિણત જ્ઞેય છે. આવું જ્ઞેય જેને ખ્યાલમાં આવે એને પરને જાણવાની ઈચ્છા ભરી જાય છે. સ્વધર્મથી અવિભાગ છે, તેથી તેને હજી ઘણો ખુલાસો આવશે. તેથી તેને એક પણ છે, એક પણ સિદ્ધ કરે છે. પરદ્રવ્યથી વિભાગ અને સ્વધર્મથી અવિભાગ. અવિભાગ એટલે વિભાગ, દ્રવ્ય પર્યાય નું બે પણ નથી, ભાગ પાડો તો જ્ઞેય રહેતું નથી,
બરાબર?
અને જ્ઞેય રહેતું નથી તો અનુભવ થતો નથી,
બરાબર?
ભેદ જ હોય, જ્ઞેયમાં દ્રવ્ય પર્યાય નો ભેદ ન
હોય.
જો દ્રવ્યમાં પર્યાય નો ભેદ કરશો તો પરદ્રવ્ય ઉપર લક્ષ્ય છે.
રસ્તામાં ચાર ભેદનું લક્ષ થાય, ભેદ અહીં પડે,
ભેદ પડે
એનું લક્ષ થાય,
લક્ષ થાય.
જયારે ભેદ ઉપરથી લક્ષ છૂટી જાય, અભેદ છે જ્ઞેય એવું ખ્યાલ આવે, તો પરથી લક્ષ છૂટી જાય, ભેદ ઉપરથી લક્ષ છૂટી જાય, અભેદ નું લક્ષ થઈ જાય અને અભેદ જ્ઞેય થઈ જાય.
એ આમાં કેવું છે, આ ઘટનામાં કેવું છે?
એમ કે કહી કે આ તો પરિણામી છે, એસે કરકે મતલબ યે એસે નહીં કરના ચાહીએ, વાત તો સમજના ચાહીએ.
પરદેવને જાણતો નથી એ વાત રાખીને આ છે, કેમ કે જણાઈ રહ્યું છે બધું, જણાઈ રહ્યું છે. પછી કેને જાણવું તારે? તારે પરને જાણવું છે તો જણાઈ રહ્યું છે એનો વિશ્વાસ ગયો તને? તો ગ્રહ નો એક જ્ઞેય નું તને ખ્યાલ નથી, ખ્યાલ નથી આવતો. એક જ્ઞેય કેવું છે કે લોકાલોકેમાં જણાય એવી જ્ઞાન ની પર્યાય, કે જે જ્ઞાન ની પર્યાય દ્રવ્ય થી એકાકાર છે, એવું એક પણ છે, એક પણ છે. એકલું જ્ઞાન જ્ઞેય જણાય સ્વજ્ઞેય અને પરદ્રવ્ય, અને એમાં જણાય જ નહીં, પ્રતિભાસે નહીં, એવું જ્ઞાન નો સ્વભાવ નથી. છતાં પ્રતિભાસે છતાં જ્ઞેય નું અવલંબન ન
હોય, પ્રતિભા
અભિન છે. પ્રતિભા તો જ્ઞાન ની પર્યાય છે,
જ્ઞાનમય
છે આત્મા, એમાં શું એ કઈ દોષ નથી? કોળસો જણાય દર્પણ માં તે કાળી થઈ જાય, એ તો સફેદ જ છે. વૃક્ષણ વિનાશ રૂપે પ્રવર્તા અનેક પર્યાયોને એનો કૌંસ કર્યો છે. ક્ષણે ક્ષણે નાશ પામતા જણાવા યોગ પર્યાયોને, જે જ્ઞેયો છે ને સામે, એ તો ક્ષણે ક્ષણે બદલે છે ને, એને ગ્રહવા મૂકવાનો અભાવ હોવાથી, એટલે એને જાણવું અને પછી જાણવાનું છોડી દઈએ એવું નથી. એ ઇન્દ્રિય જ્ઞાન નો ધર્મ છે, આત્માનો ધર્મ નથી. ઇન્દ્રિય જ્ઞાન તો એકને ગ્રહ ને પછી બીજાને ગ્રહ છોડે, ગ્રહ જ્ઞપ્તિ પરિવર્તન થાય, જ્ઞેતિ જ્ઞાન તર એ એનાથી તો ઇન્દ્રિય જ્ઞાન થી તો વ્યતિરિક છે, અભે ભિન્ન છે, એમ આવી ગયું. ઇન્દ્રિયાતીત છે, તો અતિન્દ્રિય જ્ઞાનમય છે. મૂકવાનો અભાવ હોવાને હોવાથી તે અચળ છે. આ એવા આત્માને જ્ઞેય પર્યાયો સ્વરૂપ પરદ્રવ્ય વિભાગ છે. આ બધી જ્ઞેયોની પર્યાયો છે, એનાથી ભગવાન આત્મા ભિન્ન છે, અને એના સંબંધે ના જ્ઞાન થી આત્મા ભિન્ન છે. આ અંદરનું સ્વપ્ન પ્રકાશક છે, જ્ઞાનની પર્યાય નો ધર્મ સ્વપ્ન પ્રકાશક છે. એમ
એટલે સ્વપ્ન પ્રકાશક બી સ્વપ્રકાશક
સ્વપ્રકાશક છે, કેમ કે એનાથી અભિન્ન છે દ્રવ્ય.
એવું એ પોતે જ્ઞેય
છે, એ પોતે જ્ઞેય છે આખું. પરદ્રવ્ય વિભાગ છે ને તન નિમિત્તક, જો નીચે તન નિમિત્તક જ્ઞેય પર્યાયો જેમનું નિમિત્ત છે, એવું જે જ્ઞાન તે સ્વરૂપ સ્વધર્મથી આત્માને અભિન્નપણું છે, જ્ઞાન સ્વરૂપ નિર્મળ. આ વાત આપણે 26 ગાથામાં 31 ગાથામાં પ્રશ્નતાની આવી ગઈ છે. જ્ઞેયાકાર નિમિત્તભૂત જ્ઞેયાકાર નૈમિત્તિકભૂત જ્ઞેયાકાર, નૈમિત્તિક ભૂત જ્ઞેયાકાર થી તો આત્મ સ્થિત છે, એ તો આત્મામાં ભેદ છે, અને નિમિત્તભૂત જ્ઞેયાકાર તો ભિન્ન છે, પણ કાર્યમાં કારણ નો ઉપચાર આપીને જણાય છે જ્ઞાનની પર્યાય. પણ કેવાય ઉપચાર થી એમ કે પરને લોકાલોક ને જાણે છે, કેવળી લોકાલોક ને જાણતા નથી, પોતાની પર્યાય ને જાણે છે, પોતાને જાણે છે, પર્યાય ને જાણે છે, એટલે પોતાને જાણે છે. અભેદ છે ને, પણ દ્રવ્ય ને પર્યાય ભિન્ન છે, એક દ્રવ્ય રૂપ નહીં અને એક પર્યાય રૂપ નહીં, એમ બેગ નહીં નહીં. અચ્છા
પર્યાય
ને વ્યવહારે જાણે છે એ જ્ઞાન નથી આત્મા. ભેદને જાણવું સ્વભાવ જ નથી, બુદ્ધિ નો વિષય છે. તન્નિમિત્તિ જ્ઞાન સ્વરૂપ સ્વધર્મ થી અવિભાગ છે, તેથી તેને એક પણ છે. પર પદાર્થો જેમાં જણાય ને જેમાં આત્મા પણ જણાય, ઈ જ્ઞાન ની પર્યાય આત્મા થી અનન્ય છે, અભેદ માટે એક પણ છે. પર્યાય ને દ્રવ્ય નો વિભાગ જ નથી, દ્રવ્ય ને પર્યાય નો વિભાગ નથી. પર પદાર્થ થી ભિન્ન છે, પણ પર પદાર્થ જે જ્ઞાન માં પ્રતિભાસે છે એવી જ્ઞાન ની પર્યાય થી તો આત્મા ભિન્ન છે, અભિન્ન થતો નથી. અનાદિ અનંત અભિન્ન છે, અનાદિ અનંત લોકાલોક જણાય છે બધાના જ્ઞાન માં,
બરાબર.
એવી સત્તા સામાન્ય ઉપયોગમાં છે. તેથી તેને એક પણ છે. વળી નિત્ય રૂપે પ્રવર્તા શાશ્વત એવા જ્ઞેય દ્રવ્યોના આલંબન નો અભાવ હોવાથી લ્યો પ્રતિભાસ થાય, પણ જ્ઞાન ને પરદ્રવ્યનું આલંબન
નહીં.
જો પરદ્રવ્યનું આલંબન છે તો જ્ઞાન નથી, અને એનો પ્રતિભાસ પણ નથી. એ તો બાર વિયોગ્યો, દ્રવ્ય ગુણ પર્યાય થી બાર ગયો, એવું સ્વરૂપ જ નથી. જ્ઞેયનું આલંબન લઈએ જ્ઞાન જ નથી.
આત્મામાં એવો કોઈ સ્વભાવ જ નથી કે પરનું આલંબન
લઈએ, કોઈ સ્વભાવ જ નથી. પરના આલંબન રહિત જ આત્મા અનાદિ અનંત રહેલો છે. કેસે જો જ્ઞેય દ્રવ્યોના આલંબનનો અભાવ હોવાથી પેલા દ્રવ્યનું આલંબન લીધું અને પછી દ્રવ્યનું આલંબન છૂટી ગયું, એટલે સમય દર્શન થઈ ગયું, એવું જ્ઞેય નથી. સુખી છે પેલા પરદેવનું આલંબન લીધું કર્મનું, અને કર્મનું આલંબન છૂટી ગયું, એવું જ્ઞેય છે. એવું જ્ઞેય નથી. બીજી
ગાથા આપેલી હતી સમય નું સ્વરૂપ સમજો,
સમય એ આ છે. પછી કહ્યું ને સ્વ સમય ને પર સમય એમાં બાધા આવે છે, એવું તો સ્વરૂપ નથી. પછી આ પૂરી કરેલી પછી સમયસર ની બીજ ને ત્રીજી જોઈ લી, જોઈ બહુ સરસ. પણ સ્વ સમય ને પર સમય એમાં બાધા શું, એમાં બાધા છે એવું સ્વ નથી. નિરૂપણ છે, શુદ્ધ દ્રવ્યનું નિરૂપણ છે. આ સ્વજ્ઞેય ની અપેક્ષા એ એવું અભૂતાર છે. બધું ખરેખર તો ઉપાધિ નીકળી ગઈ, એ બધી ઉપરક્તિ હતી ને નીકળી ગઈ, આવું સ્વરૂપ છે. બીજું કેવી રીતે પોતાના હાથમાંથી છૂટી અને જંગલમાં રખડતી હતી પરણતી, એ ઢાળવા માર્ગે પાછી આવી અને જ્ઞાન જ્ઞાનમાં મળી ગયું. આવું એક જ્ઞેય છે, અદભુત જ્ઞેય છે. આ ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે, અને આ તો જ્ઞેય છે. એનાથી ઓલું થાય છે એ જુદું, વ્યવહાર થઈ ગયો એ, આની અપેક્ષા એ
આવું છે ને ખ્યાલમાં આવે છે એને પેલું થાય છે,
થાય છે બસ,
અને ઓલું થાય છે ત્યારે આવું જણાય છે,
આવું જણાય છે. પ્રતિપત્તિ નીકળી જાય છે, ઉપાધિ નીકળી જાય છે. એમ કે આમાં લીધું અત્યંતિય જ્ઞાનમય આત્મા છે, ઇન્દ્રિયથી રહિત છે. એવા આત્માને જ્ઞેય પરદ્રવ્યોથી વિભાગ છે અને તન નિમિત્તક જ્ઞાન સ્વરૂપ સ્વધર્મથી વિભાગ છે. લ્યો ચેલિટી આલંબનનો અભાવ છે તેથી નિરાલંબન છે. એવા આત્માને જ્ઞેય પરદ્રવ્યોથી વિભાગ છે અને તન નિમિત્તક જ્ઞાન સ્વરૂપ સ્વધર્મથી અવિભાગ છે. એ સંબંધે એનું જે અહીંયા જ્ઞાન થયું તો જ્ઞાન થાય છે, પણ એ જ્ઞાન જ્ઞેયનું નથી, આત્માનું છે.
જો
જ્ઞેયનું જ્ઞાન થયું તો આ જ્ઞેય નથી. શું કહ્યું? એકદમ સૂક્ષ્મ વાત. ભલે પ્રતિભાસ થાય છે, પણ પ્રતિભાસ થાય છે માટે જ્ઞાન થાય છે અને જ્ઞેય નું જ્ઞાન થાય છે એમ નથી. એ તો આત્માનું જ્ઞાન છે, હા, એ આત્મા છે. હવે એ જ્ઞેય છે,
એમાં ઓલું જ્ઞેય નથી થતું, પણ પોતે જ્ઞેય થાય છે.
આખો આત્મા જ્ઞેય થઈ ગયો ને, દ્રવ્યગુણ પર્યાય વાળો આત્મા. એમ ભલે પ્રતિભાસ થાય, પ્રતિભાસ ની ના નથી ભાઈ બેન. આચાર્ય ભગવાને કેટલીક વાર કહે છે, વચનાતીત વસ્તુ છે. શ્રીમદ એને કહ્યું, કેવળ અનુભવ રહ્યો, માત્ર જ્ઞાન ઈશારા કરે છે. બસ આ રીતે આત્મા શુદ્ધ છે. લ્યો પર જ્ઞેયથી ભિન્ન ને જ્ઞેય નિમિત્ત જ્ઞાનથી અભિન્ન છે. એ આખું જ્ઞેય છે, દ્રવ્યગુણ પર્યાય. કારણ કે ચિન્હ માત્ર શુદ્ધ નહીં, માત્ર તેટલા જ નિરૂપણ સ્વરૂપ છે. અર્થાત ચૈતન્ય માત્ર શુદ્ધ નહીં, આત્માને માત્ર શુદ્ધ જ નિરૂપે છે. અને આ એક જ શુદ્ધ આત્મા એક જ ધ્રુપણાને લીધે ઉપલબ્ધ કરવાયું છે, જાણવાયું છે. રસ્તે ચાલતા મુસાફરના અંગ સાથે સંસર્ગમાં આવતી માર્ગના વૃક્ષોની અનેક છાયા સમાન અન્ય જે અધ્રુ બીજા જે અધ્રુ પદાર્થો તેમનાથી શું પ્રયોજન છે? આહા, છાયા દેખાતી નથી એમ કે છે.
છાયાની સાથે શું શરીરને કઈ થાય નહીં એમ, ચલતે ચલતે વૃક્ષ કી છાયા ઇસ પર પડ જાય તો એ તો એ કઈ નથી, એનાથી શું પ્રયોજન? એવી રીતે આ વિશેષો બધા છાયાની જેમ છે, આવે ને જાય, સો સમય પર સમય બધું છાયાની જેમ છે.
ઊંડી વાત છે ભાવાર્થ. આત્મા જ્ઞાનાત્મક દર્શનાત્મક દર્શનરૂપ ઇન્દ્રિયો વિના સર્વને જાણનારો મહાપદાર્થ છે. ચોખ્ખો પાઠ છે. ઇન્દ્રિયોથી જાણતો જ નથી આત્મા, કોઈ કાળે પૂર્વે નહોતો જાણ્યો, વર્તમાનમાં જાણતો નથી ને ભવિષ્ય જાણતો નહીં. ઇન્દ્રિય ને દ્વારા એ જાણે એવોનો સ્વભાવ જ નથી ને. ઇન્દ્રિય તો પરદ્રવ્યોથી વિભાગ છે કહ્યું, પ્રદૃષ્ટિ વિભાગમાં ઇન્દ્રિય આવ્યું, જ્ઞેય પર્યાય પર પર્યાયોને ગ્રહ તો મુક્તો નહીં હોવાથી અચળ અચળ છે. જે એક જ્ઞેયને જાણી અને એને છોડીને બીજા જ્ઞેયને જાણે પછી ત્રીજા જ્ઞેયને જાણે એમ ગ્રહ મૂકવું એ તો ઇન્દ્રિય જ્ઞાનનો સ્વભાવ છે, ચંચળ છે, અચળ નથી. અને જ્ઞાનની પર્યાયમાં અનાદિ અનંત, અનાદિ અનંત બધા દ્રવ્યો એક સમયમાં જણાઈ જાય છે, એક સમયમાં જણાય છે. કેવડી છે?
અચલ છે,
અચલ છે. પેલા થોડા પદાર્થ ને જાણ્યું પછી વધારે પદાર્થ ને જાણ્યું એમ નથી. એક સમયમાં જેટલું કેવળ જ્ઞાન નો વિષય છે, કેવળ જ્ઞાન જેટલું જાણે એટલું બધા જીવોની જ્ઞાનની પર્યાયમાં આ પ્રતિભાસ થાય છે. યોગ પદ એક સાથે
પ્રતિભાસ હે, ઇસલિયે તો કેવળ જ્ઞાન મેં વો સબ પ્રત્યક્ષ પ્રગટ હો જાતા હે
ના. પ્રતિભાસ હતો એટલે પ્રત્યક્ષ થઈ ગયું. એને નવો પ્રતિભાસ નથી થયો કેવળીને. નિગોદમાં હતો ત્યારે જે પ્રતિભાસ હતો એટલું જ જાણે છે. નિગોદના જીવના જ્ઞાનની પર્યાયમાં જેટલો પ્રતિભાસ છે એટલો પ્રતિભાસ એને ઉપયોગાત્મક થઈ ગયો છે. મોટો સમુદ્ર છે આ. પછી આ ગાથા વાંચી, કાલે વાંચી, આજ સવારે વાંચી. આજ સવારે તમે કહ્યું ને સવારે વાંચી, અઢળ બપોર વાંચી, પછી થોડાક વિચારો આવ્યા. થોડાક વિચાર તો આવે ને કે 19 વખત એને સમજતા લીધું, 19 વખત આ કેમ ના લીધું, વિચાર તો આવે ને. જ્ઞેયથી ઉપાડ ન થયો એનો, એ ધ્યેયથી ઉપડ્યા. આપણે ધ્યેય સમજાય નહીં તો સરળ થઈ જાય છે. આ ધ્યાનનો વિષય નથી, આ જ્ઞાનનો વિષય છે. આ પરિણામી દ્રવ્ય છે, આ જ્ઞેય છે, જે સ્વજ્ઞેય અને એવું સ્વરૂપ છે. અનાદિ અનંત જ્ઞાનમય દર્શનમય જ છે આત્મા, કોઈ રાગમય થયો જ નથી, નવતત્વમય થયો
નથી.
એ વિચારો પણ આવ્યા. તમને બપોરે ફોન કર્યો ને મેં, ત્યારે સાથે મેં કરી લીધો હતો એટલે 2 વાગે આ વિચારો આવ્યા. કેમ કે એક તો અજ્ઞાની પાસે ઇન્દ્રિય જ્ઞાન છે, સાંભળજો, અને એ ઇન્દ્રિય જ્ઞાનમાં આવું જ્ઞેય લઈએ તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય આવું જ્ઞેય થતું જ નથી. અતિન્દ્રિય જ્ઞાનનો જ આ વિષય છે. અતિન્દ્રિય જ્ઞાન કેમ પ્રગટ થાય? તો ઉપરને જાણતો જ નથી, જાણનારો જણાય છે, એમાં અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે. ત્યારે ભાર થયું તો ઓહો, આ તો જગતના પદાર્થ બધા જણાઈ રહ્યા છે, મારે જાણવાની આકાંક્ષા શું? જાણવાની આકાંક્ષાથી બધા એમાં વિચારતા આવે છે. પ્રવર્તન સારમાં છે, જણાઈ ગયું મને બધું, મારે કંઈ જાણવું બાકી નથી. ત્યારે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા આ જ્ઞેય બનાવવા જાય તો આવું જ્ઞેય ઇન્દ્રિય જ્ઞાન થઈ શકતું નથી. કેમ કે ઇન્દ્રિય જ્ઞાનનો આત્મામાં ભાવ છે, એના દ્વારા આત્મજ્ઞાન ક્યાંથી થાય? એના દ્વારા તો સ્પર્શ ગંધવર્ણ જ્ઞાન થાય. ખ્યાલ આવ્યો? માની લ્યો કે પ્રવચન સાર વાંચ્યું અને પ્રવચન સાર મેં માન્યું કે આ જ્ઞાન છે, સમજી ગયા? પણ જ્ઞાન વિના જ્ઞેય થાય ક્યાંથી? એ સામાન્ય ઉપયોગ છે બેન. આ જે કથન છે સામાન્ય જ્ઞેયનું છે. આવું સ્વરૂપ છે વાત સાચી છે, પણ એ જ્ઞાનની એ ઇન્દ્રિય જ્ઞાનનો આવશ્ય નથી થતો. ઇન્દ્રિય જ્ઞાનમાં લેવા જાઓ તમે તો ઇન્દ્રિય જ્ઞાન તો બિન છે, જે બિન છે વિભાગ છે, એના દ્વારા આવું ધ્યેય કે જ્ઞેય કઈ ના આવે. ગ્રંથો મુક્તો નહીં હોવાથી અચળ અચળ છે. જે ઇન્દ્રિય જ્ઞાનમાં ચળાચળતા છે એ આમાં નથી, આ જ્ઞાનમાં નથી. જેને અમે એક આત્મા શુદ્ધાત્મા કહીએ છીએ, જે જ્ઞાનમય આત્મા છે, એ જ્ઞાનમાં ચળાચળતા નથી, અચળ છે, માટે ધ્રુવ છે. એ જ્ઞાન ફરતું નથી. હવે પાંચમું, જ્ઞેય પરદેવોનું આલંબન નહીં લેતો હોવાથી નિરાલંબ જ છે. જ્ઞેયનું આલંબન, જ્ઞેયનું આલંબન કોણ લે? કે જ્ઞેયો પ્રતિભાસ થઈ ગયા છે, મારે કઈ જાણવાની ઈચ્છા નથી, અને જ્ઞેયનું આલંબન છૂટી જાય છે. એટલે જ્ઞેયનું આલંબન જ્ઞાનને ન હોય, ઇન્દ્રિય જ્ઞાનને હોય, માટે આલંબનથી રહિત આત્મા છે. આ જે ઉપયોગ છે ને, એને જ્ઞેયનું આલંબન નથી, સામાન્ય ઉપયોગ ને. એટલું નથી, થોડું લીધું છે પણ એટલું ચોખ્ખું નથી. આમાં જ ચોખ્ખું છે એ આ ઉપયોગ છે. ચૈતન અનુવિધાયી પરિણામ જે ઉપયોગ છે, સામાન્ય ઉપયોગ, એ ઉપયોગ થી અનન્યમય છે આત્મા. અને એ સમયસરમાં ઘણી જગ્યાએ છે, ઉપયોગથી અનન્ય છે ને રાગથી અન્ય છે આવે છે. એમ જાણે એને શુદ્ધ ઉપયોગ થઈ જાય.
અસાધારણ એવા ઉપયોગ ધ્યેયને તો નથી જાણતો, પણ જ્ઞેયને પણ જાણતો નથી. આ ઉપયોગ લક્ષણ,
ઉપયોગ લક્ષણ, જ્ઞેયનું આલંબન નથી એને ઉપયોગ ને. તો ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું, જ્ઞાન ક્યાં રહ્યું? અને ઇન્દ્રિય જ્ઞાન થી તો આત્મા ભિન્ન છે. આલંબન રહીત, તેથી તે એક છે. આ રીતે એક હોવાથી તે શુદ્ધ છે. આવો શુદ્ધાત્મા ધ્રુવ હોવાને લીધે તે જ એક ઉપયોગ કરવાયો, જાણવાયો છે. આની એને સમયસારી મેળવતો જોઈએ ને, એ વિચારાયો કે આ ગુરુદેવે જ્ઞેય પ્રધાન કેમ કથન ન કર્યું, ધ્યેય પ્રધાન કથન કેમ? કે આવું જ્ઞેય લક્ષમાં તો અતિન્દ્રિય જ્ઞાન દ્વારા આવે, અને લોકો પાસે ઇન્દ્રિય જ્ઞાન છે, અને આ પર્યાયથી અનન્ય કઈ સમજી ગયા? તો ઇન્દ્રિય જ્ઞાન થી અનન્ય માની લેશે, એને જ્ઞાન માને છે,
જ્ઞાન એને માને છે ને, બરાબર છે.
બહુ વિચાર કરીને પ્રતિપાદન કર્યું છે, સાચું છે. આમાં પરદ્રવ્યથી ભિન્ન બતાવ્યું, પોતાના પરિણામથી અભિન્ન બનાવ્યું. સમયસારમાં પોતાના પરિણામથી ભિન્ન છે. ઉત્પાદનથી ભિન્ન છે, ઉત્પાદનમાં બધું આવી ગયું. તીર્થંકર પરમાત્મા ઉત્પાદનથી રીતે એવા ધ્રુવનું ધ્યાન કરે છે. એટલે જ્યાં જ્યાં જે જે યોગ છે સમજવું, બસ આવું જ્ઞેય છે એ વાત સાચી છે, પણ એ ઇન્દ્રિય જ્ઞાન નો વિષય નથી બેન. ભલે અનુમાન થી લઈએ પેલા, પણ ખરેખર આ જે છે જ્ઞેય બતાવે છે. એક બાજુ ઇન્દ્રિય જ્ઞાન પર નું અવલંબન લઈએ, અને આવું સ્વજ્ઞેય થઈ જાય ને, અજ્ઞાની ને અવલંબન તો પરનું છે. બરાબર, સમયે સમયે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા એ પરને જાણે છે, અને પરને જાણે આવું જ્ઞાન એને જ્ઞાન માં આવી જાય? પરલક્ષ વાળું જ્ઞાન આવા જ્ઞાન જાણી શકે? ક્યાંથી જાણી શકે? આખા જ્ઞેય પ્રદાન કરતામાં પરથી ભિન્ન સ્વરથી અભિન્ન, એવું આખું જ્ઞેય છે. ત્યારે ધ્યેયમાં પરિણામથી ભિન્ન અને અનંત ગુણથી અભિન્ન એ શૈલી છે બે જ્ઞાનની. અહીંયા સ્વચતુષ્ઠ જ લેશે, રાગથી અભિન્ન, જ્ઞાનથી અભિન્ન, ચારે બાજુ પણ પરદૃષ્ટિ ભિન્ન, બસ. પણ અહીંયા કોઈ એમ કે પરપદાર્થના પ્રતિભાસને ઉડાડતું હોય તો એ ખોટો છે, એટલી વાત એને આમાં લીધી છે. પર જ્ઞેયોથી ભિન્ન છે, પણ પર એના નિમિત્તક જ્ઞાન છે એનાથી તો આત્મા ભિન્ન છે. ભલે એનું લક્ષ્મીથી જ્ઞેય પ્રત્યે, તો જ્ઞેયનો પ્રતિભાસ તો થાય જ, પ્રતિભાસ તો બેનો છે ને. એ હું પરને જાણતો જ નથી, એમાં જાણનાર ગણાઈ જાય છે. અને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થતા આવું એક સામાન્ય જ્ઞાન છે એને ખ્યાલમાં આવે છે. એટલે તો લીધું છે, એટલે તો નવ તત્વને બેન સ્વાન કરીને કાઢી લે. વાત સાચી છે. આ જે છે એ સ્વાંગ વગરની વસ્તુ છે. અત્યારે જે જ્ઞેયની વાત ચાલે છે એ સ્વભાવ છે અનાદિ અનંત, એને કર્મનો કોઈ અપેક્ષા જ નથી, નિરપેક્ષ છે. આ જ્ઞાન છે ને એ નિરપેક્ષ છે. નવ તત્વ તો સ્વાંગ નીકળી ગયા, એટલે મોક્ષ તત્વનો સ્વાંગ આવ્યો તો નીકળી ગયો. મોક્ષ તત્વનો સ્વાંગ નીકળી ગયો તો અમારે તો મોક્ષ તો જોઈ છે. એટલે બહુ ઘેરી વાત છે. આનો ટૂંકો રસ્તો એ છે કે જાણનાર જણાય છે, ખરેખર પર જ્ઞાતો બસ. આમાં સકલ કાર્યની ટૂંકું આટલું છે. આજે ધનતેરસ છે, જ્ઞાનનું લક્ષણ કેવળ સ્વપ્રકાશક જ છે. સ્વપ્રકાશક લક્ષણથી આત્માનો સીધો અનુભવ થાય છે. એટલે અમારું જોર જે છે કે જાણનાર જણાય છે, ખરેખર પર જણાતું નથી, એ જોર એ છે. અને અમને સ્વપ્રકાશક પહેલેથી ખટક નથી. એટલે ઉકેલ આવી ગયો બધો. એટલે જાણનારું જણાય છે ને પર જણાતું નથી, એમાં અનુભવ થાય છે. સુપર પ્રકાશક છે એની ના નથી, એનો હું નિષેધ નથી કરતો. સાથેની સ્થિતિ છે માતા, પરે જણાય ને સ્વય જણાય, અસ્થિ નાસ્તિ અનેકાંત પર્યાયમાં છે. એક સમયની જે પર્યાય છે એમાં સોય જણાય છે ને પર જણાય છે, બે પ્રતિભા થાય છે. પર જણાય છે એમાં લક્ષ ચાલ્યું જાય છે, અનંત કાળથી જુઓ. જણાય છે એ વાત સાચી છે, પ્રતિભા થાય છે એ ખોટી વાત નથી, પણ લક્ષ એના પર બી જાય અજ્ઞાન થઈ જાય છે. વ્યવહારના વચનો આગળમાં ઘણા આવે અને પ્રતિપાદનમાં વ્યવહાર ગાજો નિશ્ચય ઓછો. અમને કરતા બધીનો દોષ નતો આવ્યો. અકર્તા તો અહીંયા જડબે સલાહ હતો, અમૃતચંદ્ર આચાર્ય કે જ્ઞાન ક્રિયા નો કરતા છે નહીં. બાપુજી આપ કેમ લખો, અમૃતચંદ્ર આચાર્ય હો આમ કેમ લખો છે, એવું તો સ્વરૂપ નથી. સમજી ગયા બાપુ, આમાં ખૂબ ભલા ગુતું ખાય છે એ દ્રવિલિંગી ભૂમિની આમાં ભૂલ છે. એ મેં જયારે વાંચ્યું ને મેં બરાબર છે, આ બરાબર છે એમ આવ્યું અંદરથી. આ દ્રવિલિંગીની ભૂલ, ઓહો છ દ્રવિને હું જાણું છું, ભૂલ થઈ ગઈ. જાણે છે પ્રત્યેકથી પોતાને,
પોતાને
જ જાણે છે ને પરે જ્ઞાન જાણતો જ નથી. કેમ કે પરનું અવલંબન હોતો જ નથી. એમને એકલા આપે સ્વપ્નનો પ્રતિભાસ છે, પણ લક્ષ એક ઉપર હોય, બે ઉપર લક્ષ હોય નહીં કોઈ કાળે.
ગે ભી એક હી હોતા હૈ ના, દો નહીં હોતે હૈ.
સોને જાણે ને પરને જાણે, બે નહીં નહીં
એસે નહીં, બે પોતે જ થાય છે ને.
હા પોતે જ થાય,
પર થોડીક ને થાય છે,
કઈ ન થાય.
પર જણાય છતાં એ જણાતું નથી, પણ પોતે જ જણાય,
પોતે જ જણાય છે. જ્ઞાન જ જણાય છે એટલે જ્ઞાયક જ જણાય છે. જ્ઞાન ને જ્ઞાયક ભેદ ક્યાં છે?
ભેદ જ નથી. પછી
ભેદ નથી, ભેદ હોય તો પર જણાશે. સ્વપર પ્રકાશક પણ સ્વપ્રકાશક,
સ્વપ્રકાશક જ છે. કઈ એવું નથી પર પ્રકાશક, પર ને જાણે એવું નથી.
જ્ઞાનની પર્યાયમાં છે, પણ જ્ઞાનની પર્યાય જ ગણાય છે, પર જણાતો નથી. તો ઘણી ટીકાએ ગુરુદેવ કહેલું છે કે કઈ આ નવી વાત નથી. પણ આ જયારે મેં વાંચ્યું મોક્ષમાં પ્રકાશ, ઓહો પરને જાણવાનો નિષેધ આવવો બહુ મુશ્કેલ છે. સ્વપ્ર પ્રકાશકના પાના નીચે પણ લક્ષ પર ઉપર રહીએ છે, કેમ કે સ્વપ્ર પ્રકાશક થી ઉપડે ને, પરને જાણતો નથી, જાણનાર જણાય છે. કાલે મેં એક વાત સાંભળી, મને બહુ પ્રમોદ થયો, અને મેં એને કઈ કહ્યું નથી. મેં સાંભળી લીધું, મેં સાંભળી વાત, એમ કહ્યું કે ભાઈ સ્વપ્ર પ્રકાશક પરનો નિષેધ આવતો નથી, પરના નિષેધ આવ્યા વિના સ્વપ્રકાશક પ્રગટ નથી. હું બહુ જો ખુશી થયો, અંદરમાં ખુશી ઉપજી બોલ્યો. રોકી શકતો નથી, ભાવિંદ્રી પરને જાણે છે ને, આ કે હું એ પરને જાણું છું, એટલે ભાવિંદ્રી જન્મ થાય. અતિન્દ્રિય જ્ઞાન નો જન્મ ક્યાં થાય? એ જયારે આ વાંચ્યું દ્રવ્યલિંગની ભૂલ, સમ્ય જ્ઞાન અર્થે પ્રવૃત્તિ કરે વિચારો, અને બધું રાજપાટ છોડ્યું, રાણીઓ છોડી બધું, અને છ દેવને જાણનારો તેઓ, એ ટોટલ